أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله وكفى والسلام على عباده الذين اصطفى. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. اللهم صل على محمد وآل محمد وأجل فرجهم. محترم سامعین، السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. تمام حمد و ثنا تعریف اے ذات پروردگار عالم ماٹے سزاوار چھے જેના કબજે કુદરતમાં આપણી જાનો છે. આ કાયનાત છે અને આખી કાયનાતની ખિલકત જેણે મોહબ્બતે અહલે બૈત અલૈહિમુસલામમાં કરી. કુરાન અને અહલે બૈત અલૈહિમુસલામ જેવી અઝીમ નેમતો આપણને અર્પણ કરી. માહે રમઝાનુલ મુબારક જેવો અઝીમ મહિનો આપ્યો અને એમાં આપણને ઇલ્મ હાસિલ કરવાની, કુરાનની તફસીર કરવાની તૌફીક અર્પણ કરી. આપણે સૂરે હોજરાતમાં આયત નંબર 8 સુધી અલ્હમ્દુલિલ્લાહ તફસીર અને આયતોમાંથી મળતા જરૂરી દર્સ સાંભળી રહ્યા છે. આવો આજે આપણે આયત 9 તરફ આગળ વધીએ. અઉધુ બિલ્લાહી મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વઇન તાઇફતાનિ મિનલ મુઅમિનીના કત્તલુ قتلوا فأصلحوا بينهما فإن بغت أحداهما على الأخرى فقاتلوا التي تبغي حتى تفيء إلى أمر الله أمر الله فإن فاءت فأصلحوا بينهما بالعدل وأقسطوا إن الله يحب المقسطين. ખુદાવંદે આલમ કુરાન મજીદ સૂરે હોજરાત આયત નંબર 9માં ફરમાવે છે, જો મોમિનોના બે સમૂહ આપસમાં ઝઘડો કરે તો તરત જ બંનેમાં સમાધાન કરાવો, અને જો તેમાંથી એક પક્ષ બીજા પર જુલ્મ કરે તો બધા સાથે મળીને તેનો મુકાબલો કરો, એટલે સુધી કે જુલ્મ કરનાર અલ્લાહના હુકમ તરફ પાછો ફરે. જો તે અલ્લાહના હુકમ તરફ પાછો ફરી જાય, એટલે કે જુલ્મ કરવાનું બંધ કરી દે, તો બંનેમાં ઇન્સાફથી સુલેહ કરાવો અને ન્યાયથી વર્તાવ કરો. બેશક અલ્લાહ સુબહાનહુ તઆલા ન્યાય કરનારાઓને ચાહે છે. અઝાને ગિરામી, અનવારુલ બયાન ફી તફસીરુલ કુરાનમાં આ આયત નાઝિલ થવાનું કારણ આ પ્રમાણે બતાવવામાં આવ્યું છે કે અબ્દુલ્લા બિન ઉબી હજરમી અને અબ્દુલ્લા બિન રવાહાના કબીલા વચ્ચે લડાઈ થઈ. તેનું કારણ એ હતું કે હઝરતનો ગધેડા, હઝરત જે છે સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ગધેડા ઉપર બેસીને અબ્દુલ્લા બિન ઉબી ખજરમીની પાસે રોકાણા, તો આપના ગધેડાએ ત્યાં લાદ કરી. તેથી અબ્દુલ્લા બિન ઉબીએ પોતાના નાક ઉપર હાથ રાખી દીધો, તો અબ્દુલ્લા બિન રવાહા તેને કહેવા લાગ્યો કે તારા અને તારા બાપ કરતાં હઝરતના ગધેડાની લાદની દુર્ગંધ સારી છે. તેની આ વાત અબ્દુલ્લા બિન ઓબીના કબીલાને ખરાબ લાગી અને બંને કબીલા વચ્ચે ખજૂરની લાકડીઓથી લડાઈ થવા લાગી. ત્યારે આ આયત નાઝિલ થઈ. આ આયતનો હુકમ કયામત સુધી જારી છે કે જ્યારે આપસમાં બે મોમિનો વચ્ચે લડાઈ થાય તો સુલહ કરાવો. તે દીનની ખિદમત સમાન છે, અને એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે સાચું બોલીને બે મોમિનો વચ્ચે લડાઈ કરાવી તે કરતાં એ જૂઠ સારું છે કે જેના થકી બે મોમિનો વચ્ચે સુલહ થઈ જાય. આ આયત થકી બે જંગોમાં જે લોકોએ હઝરત અલી અલૈહિસલામથી લડાઈ કરી તેઓને મોમિનીન એટલે કે મોમિન સાબિત કરવાની કોશિશ કરવામાં આવે છે. જો કે આ આયતમાં એ વાતની કોઈ દલીલ નથી કે લડવા પછી પણ ઈમાનની સિફત પોતાની અંદર રાખતા હોય. હુજ્જતુલ ઇસ્લામ આકા મોહસિન કરાતી આ આયતના જરૂરી પોઈન્ટ્સ આ પ્રમાણે બયાન કરે છે. પહેલું, આ સૂરાની શરૂઆતમાં જુદા જુદા લોકો સાથે કેવો વર્તાવ કરવો જોઈએ તે બયાન કરવામાં આવ્યું છે. જેમ કે પહેલું, અલ્લાહ અને તેના રસૂલ સાથેનો વર્તાવ, તેમના હુકમથી આગળ ન ચાલો. બીજું, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ સાથેનો વર્તાવ, એટલે કે તેમની હાજરીમાં અદબ અખલાકનો ખ્યાલ કરવો, મોટા અવાજે વાત ન કરવી. ત્રીજું, ફાસિક સાથેનો વર્તાવ, તેની આપેલી ખબર વિશે પૂરતી તપાસ કરવી. ચોથું, વિદ્રોહી અને બળવો કરનાર સાથેનો વર્તાવ અને તેના બળવાને દબાવ. પાંચમું હુકમ આ જે આયતમાં છે, હવે પછીની આયતમાં આવશે, મોમિનો અને દોસ્તો સાથે પ્રેમ અને મહોબ્બતવાળો વર્તાવ. હદીસે માસૂમ ફરમાવે છે કે તમારો મોમિન ભાઈ ચાહે તે ઝાલિમ હોય કે મઝલૂમ, તેની મદદ કરો. જો મઝલૂમ હોય તો ઝાલિમ પાસેથી તેનો હક લેવામાં આવે, અને જો ઝાલિમ હોય તો તેના ઝુલ્મને રોકવામાં તેની મદદ કરો. મુસલમાનોની પાસે પોતાની હુકુમત, તાકાત, લશ્કર, શિક્ષણ, તાલીમ, અલ્લાહ માટે કામ કરનાર માણસો, પ્રચાર માધ્યમ, મીડિયા વગેરે હોવો જરૂરી છે. નહીં તો આજના જમાનામાં આ આયત પર અમલ કરવો એટલે કે આંતરરાષ્ટ્રીય મોટા મોટા વિદ્રોહી, ડાકુઓ, ઝાલિમો, અને તે પણ આજના સમયની ઇલ્મ અને ટેકનોલોજીની પ્રગતિ અને સંચાર માધ્યમો વગેરેની સગવડ સાથે તેમને ડામવા શક્ય નથી. તેનો મતલબ એમ કે જો બાગીઓને, ડાકુઓને નાબૂદ કરવું વાજિબ હોય તો ઇસ્લામી હુકુમતની સ્થાપના કરવી પણ વાજિબ છે. આ આયતમાંથી મળતા બીજા જરૂરી દર્શ આપણે જોઈએ. આ આયતમાંથી ઘણા દર્શ મળે છે. પહેલું, ઈમાનનો મતલબ એમ નથી કે મોમિનો કોઈ સાથે ઝઘડા ન થાય, પરંતુ મોમિન સાથેનો ઝઘડો એક તણખા સમાન, ખૂબ જ મામૂલી અને ટૂંક સમય માટેનો હોય છે, ન કે એક મોટો બનાવીને જેમ હંમેશા માટે બાકી રહે. કારણ કે આ આયતમાં જે એક તતલુ જે શબ્દ આવ્યો છે તે ભૂતકાળ પ્રેઝન્ટ ટેન્સ માટે છે, જે ટૂંક સમયના ઝઘડા તરફ ઇશારો કરે છે. જો ઝઘડો વધારે લાંબો સમયનો હોય તો પછી યક્ત તેલુના શબ્દ વાપરવામાં આવ્યો હોત, અને જો યક્ત તેલુના શબ્દ ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, જે હંમેશા ચાલુ રહેનાર કામને બયાન કરે છે. સેકન્ડ પોઈન્ટ, અદબ અને અખલાક આપણને શીખવાડે છે. ખોટા અને ખરાબ કામો વિશે ડાયરેક્ટ આપણા શ્રોતાને, જેની સાથે આપણી વાત કરી રહ્યા હોય યા જેની સાથે આપણે વાત કરી રહ્યા છીએ, ન કહેવું જોઈએ. આ આયતમાં એમ નથી ફરમાયું જો તમારામાંથી બે પક્ષના માણસો લડે, બલકે ફરમાવે છે કે મોમિનોમાંથી જો બે પક્ષ લડે, એટલે કે તમે લડનાર લોકોમાંથી નથી. એક તતલુ, કારણ કે ડાયરેક્ટ કહેવાથી મુમકિન છે કે સામેવાળાનું અપમાન થાય અને તે વાતને કબૂલ કરવા માટે તૈયાર ના થાય. થર્ડ પોઈન્ટ, લડાઈ અને ઝઘડો એવી ખરાબ વસ્તુ છે કે બધા માણસોને પોતાની તરફ ખેંચી લે છે, અને ફક્ત બે પક્ષ સુધી જ બાકી નથી રહેતી. જો એક ઘરમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય તો તે ઝઘડો બે વચ્ચે જ નથી રહેતો, પણ બંને તરફના સગા સંબંધી પણ તે ઝઘડામાં સામેલ થાય છે. ટૂંકમાં કે ઝઘડાની આગ ઘણા બધાને પોતાની અંદર સમાવી લે છે. આ આયતમાં જે એક તતલુ શબ્દ બહુવચન પ્લુરલ બયાન કરવામાં આવ્યું છે, જો ફક્ત બે જ પક્ષમાં ઝઘડો હોત તો પછી એક તતલા બયાન કરવામાં આવ્યું હોત. ચોથો પોઈન્ટ, મુસલમાનો જ્યારે પણ કોઈના વચ્ચે ઝઘડો કે અણબનાવ થતો જુએ અથવા તેમને કોઈ વચ્ચે ઝઘડો થવાના સમાચાર મળે, તો એક મુસલમાન તરીકે પોતે જવાબદાર છે કે તેમની વચ્ચે સંપ અને સુલે કરાવે. પરંતુ એ સમયે ગાફિલ રહેવું અથવા એમ કહેવું કે મારે શું લેવા દેવા, તો આ વાતની ઇસ્લામમાં સખ્ત મનાઈ કરવામાં આવી છે. ફરમાવે છે, મુસલમાનો દરમિયાન તરત જ સમાધાન કરાવવું જોઈએ. જેમ કે આજે આપણે એક દાખલો જોઈએ, ઉસુલે કાફીમાં આ વાક્ય લખેલો છે કે હાજીઓના જે રહેબર છે અબુ હનીફા અને તેમના જમાઈ, આ બંને વચ્ચે કોઈ વારસાના કારણે ઝઘડો થયો. હવે આ સસરા અને જમાઈ એ લોકો આપસમાં લડી રહ્યા હતા, ત્યારે ઇમામે સાદિક અલેસલામના જે ખાસ શાગિર્દ છે, સ્ટુડન્ટ મુફઝલ બિન ઉમરે કુફીનું ત્યાંથી નીકળવાનું થયું. તેમણે તેઓને પરસ્પર લડતા ઝઘડતા જોયા, તો એ બંને આ પોતાની સાથે પોતાના મકાન પર લઈ આવ્યા. બંનેને કીધું ચાલો મારા મકાન પર. અને પછી જ્યારે મકાન પર લઈ આવ્યા તો તેઓથી લડવાનું કારણ પૂછ્યું તો ખબર પડી કે 400 દિરહમ તેમના ભાગમાં નથી આવતા એટલે એ લોકો લડી રહ્યા છે. મુફઝલ બિન ઉમરે 400 દિરહમ પોતાના ઘરમાંથી લાવી અને બંને વચ્ચે સમાધાન કરાવી દીધું અને કહ્યું કે જો આ રકમ હું મારા ખીચામાંથી નથી દેતો, કેમ કે આ લોકોને તો ખબર હતી કે આની તો આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. એ લોકો પણ હેરાન હતા કે મુફઝલ પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા અને વળી એના પૈસાથી અમારા વચ્ચે સમાધાન કેમ કરાવે છે. ત્યારે મુફઝલે પોતે જ કીધું કે આ જે છે એ મારા ખીચામાંથી નથી આપતો, મારા આકા અને મોલા ઇમામે સાદિકે મને રકમ સોંપી હતી જેના વડે હું લોકોમાં સમાધાન કરાવી શકું. તો આ વાક્ય પરથી શું ખબર પડે છે કે ઇમામે સાદિકે અમુક રકમ મુફઝલને એ માટે આપી કે જ્યારે તમે જુઓ કે બે મોમિનો લડાઈ કરે છે અને અગર પૈસાથી સુલહ થઈ શકતી હોય તો મારો પૈસો વાપરજો, પણ મોમિનો વચ્ચે સુલહ કરાવજો. તો આજે અઝીઝો આપણા જમાનાના ઇમામ જે છે એ શું ફરમાવે છે કે આપણી રહેમતભરી મુલાકાતનું કારણ કેમ નથી આપણી મુલાકાત થતી ઇમામ સાથે? તો ઇમામે શું કીધું કે અગર તમારા દિલ એક હોત તો અમારી રહેમતભરી મુલાકાતમાં મોડું ન થયું હોત, પણ આપણા દિલ એક નથી. હજી શિયાઓમાં જે છે એ લડાઈ ઝઘડા અને ક્યારેક ક્યારેક દુશ્મની ચાલતી આવી રહી છે. અગર આપણા દિલ એક થઈ જશે તો પછી આપણા જમાનાના ઇમામના ઝહૂર જલ્દથી જલ્દ થઈ જશે. તો આવું દુઆ કરીએ કે પરવરદિગાર તમામ શિયાઓમાં તું ઇત્તેહાદ કાયમ કરજે. એને પછી આ આયતમાંથી મળતા જરૂરી દર્શમાં 5મો પોઈન્ટ મુસલમાનોના ઝઘડાને દૂર કરવા માટે અને તેમની વચ્ચે સમાધાન કરવા માટે જરાય મોડું કર્યા વગર ઝડપથી કદમ ઉઠાવવો જોઈએ. અરબીમાં અહીંયા ફા શબ્દ ત્યારે વાપરવામાં આવે છે જ્યારે કોઈ કામ ઝડપથી કરવાનું હોય. આ આયતમાં જે છે ઈ ફ અસલી હુ આ જે કહેવામાં આવ્યું છે એનો મતલબ જ એમ છે કે તમે ઝડપથી સુલે કરાવો. છઠ્ઠું, જો બેમાંથી કોઈ એક પક્ષ જુલ્મ કરે અને હદથી આગળ વધી જાય તો બધા જ મુસલમાનો તેનો મુકાબલો કરવા માટે એક થઈ જાય. જો બેમાંથી એક પક્ષ જુલ્મ કરે તો બધા સાથે મળીને તેનો મુકાબલો કરો. 7મું, સમાજમાં અદાલત અને શાંતિ જળવાઈ રહે તે માટે જો ઝાલિમ અને અત્યાચાર કરનારને કત્લ કરવાની જરૂર પડે તો પણ કરવું જોઈએ, કારણ કે ઝાલિમના ખૂનની કોઈ કિંમત નથી. જો તેઓ જુલ્મ અને અત્યાચાર કરે તો તેમના સાથે લડાઈ કરો. જો કે આ પ્રકારના કામો ઇસ્લામી હુકુમત અથવા મુજ્તહિદના ફતવાથી સંબંધ ધરાવે છે. 8મું પોઈન્ટ, જુલ્મનો મુકાબલો હિંમત અને તાકાતથી કરવામાં આવે. ઇસ્લામી હુકુમતમાં એક ઝાલિમને કોઈ પણ જાતની ઢીલ કે ફુરસત આપવામાં ન આવે. જો તેઓ જુલ્મ કરે તો બધા સાથે મળીને મુકાબલો કરો. 9મું પોઈન્ટ, એક ઝાલિમને દબાવવામાં કે તેની સાથેના વ્યવહારમાં કોઈ પણ જાતની નરમાશ કે ઢીલ ન હોવી જોઈએ. 10મું, એક ઝાલિમને પકડવા માટે તેને સજા આપવા માટે તેની ફેમિલી પત્ની બાળકોને હેરાન ન કરવા જોઈએ અને ફક્ત ઝાલિમને જ પકડવો જોઈએ. 11મું, એક ઝાલિમના જુલ્મને દબાવવા માટે કોઈ પણ જાતની શરત કે બીજી કોઈ વસ્તુ ધ્યાનમાં રાખીને ભેદભાવ ન કરવો જોઈએ, ચાહે તે આપણો ઓળખીતો હોય કે અજાણ્યો હોય. 12મું પોઈન્ટ, જુલ્મનો મુકાબલો અને વિરોધ કરવા માટે મુસલમાનોને એક મુકદ્દસ અને પવિત્ર મકસદ છે, અહીં સુધી કે અલ્લાહના હુકમ તરફ પાછા ફરે એટલે કે જુલ્મ કરવાનું છોડી દે. 13મું પોઈન્ટ, જુલ્મનો મુકાબલાનો મકસદ હાસિલ થાય ત્યાં સુધી જ હોવો જોઈએ, અહીં સુધી કે તેઓ અલ્લાહના હુકમ તરફ પાછા ફરે. તેના માટે કોઈ ચોક્કસ ટાઈમ, મહિનો કે તારીખ નથી. દાખલા તરીકે કોઈ એક માણસ ડૉક્ટર પાસે જવાનું અને દવા ખાવાનો સમય ત્યાં સુધી છે જ્યાં સુધી તે ફરી સાજો ન થઈ જાય, સેહતમંદ ન થઈ જાય. 14મું, એક ઝાલિમને દબાવવા માટે કોઈ પર્સનલ, વ્યક્તિગત કોમનો કે કોઈ ખાસ પક્ષનો કે પોતાના પ્રાઇવેટ બદલો લેવાનો મકસદ તો ન હોવો જોઈએ. એ જ રીતે ઝાલિમને બીજાની સામે નીચે દેખાડવાનું કે પોતાના વખાણ પોતાનો મકસદ પણ ન હોવો જોઈએ, બલકે આપણો એક જ મકસદ હોવો જોઈએ, ઝાલિમને અલ્લાહના રસ્તા તરફ પાછો ફરે, અહીં સુધી કે તેઓ અલ્લાહના હુકમ તરફ પાછા ફરે, એ મકસદ હોવો જોઈએ. 15મું, સમાધાન માટે બસ એટલું જ કાફી છે કે ઝાલિમ સીધા રસ્તા પર આવવાનું શરૂ કરી દે. જે સમયે તે હક તરફ પાછા ફરવાનું શરૂ કરી દે તેની સાથે લડાઈ કરવાનું બંધ કરી દો, કારણ કે મુકાબલા માટે શરત નથી કે ઝાલિમ 100 એ 100% હક તરફ પાછો આવી જાય પછી જ આપણે સમાધાન કરીએ. 16મું, જ્યાં સુધી ઝુલ્મ કરનાર કોણ છે તેની ખબર ન હોય ત્યાં સુધી ઝઘડાને ઠંડો પાડીને સુલહ કરવાની કોશિશ કરવી જોઈએ. 17મું, પરંતુ ઝુલ્મ કરનાર કોણ છે તેની ખબર પડી જાય ત્યારે સુલહ અને શાંતિનો મકસદ મઝલૂમનો બચાવ અને ઝાલિમ પાસેથી તેનો હક લેવા માટે હોવો જોઈએ. 18મું, મુસલમાનોની જવાબદારી જુદી જુદી હાલતમાં બદલાય છે. કોઈ વખતે સુલહ સમાધાન કરાવીને જવાબદારી હોય તો કોઈ વખતે જંગ અને લડાઈ કરવાની જવાબદારી હોય. 19મું, બે પક્ષમાં સુલહ કરાવવા માટે ઝઘડામાં થયેલું નુકસાન ઝુલ્મ કરનારની પાસેથી વસૂલ કરવું જોઈએ, એટલે અદલ અને ઇન્સાફ સાથે સુલહ કરાવો. હઝરત અલી અલે સલામ ફરમાવે છે, એ સમાજ અને કોમ જેમાં કમઝોર અને ઝઈફોનો હક તાકાતવાળા પાસેથી લેવામાં ન આવે તો તે સમાજની કોઈ કિંમત અને ઇજ્જત નથી. 20મું, જ્યાં પણ નાફરમાની ખ્વાહિશાતનું તોફાન, ગુસ્સો અને અવારનવાર ભૂલો થતી હોય ત્યાં વારંવાર નસીહત કરવી જરૂરી છે. બે પક્ષ દરમિયાન ન્યાયથી સુલહ કરાવો, ઇન્સાફ કરો. અલ્લાહ નજદીક જે છે એ ઇન્સાફ કરનારાને અલ્લાહ પસંદ કરે છે. 21મું પોઈન્ટ, કે એ સુલહનું મહત્ત્વ છે જેમાં હકદારને તેનો હક પાછો મળે, નહીં તો જલીલ થઈને ચૂપ રહેવું મોત સમાન જબરજસ્તી કરવામાં આવતી સુલહ છે. 22મું પોઈન્ટ, જ્યાં પણ મુશ્કેલીઓ સહન કરવાની વાત આવે ત્યાં પ્રેમ અને મહોબ્બતથી કામ લ્યો. 23મું પોઈન્ટ, એ લોકો અલ્લાહની મોહબ્બત મેળવી શકે છે જેઓ અદલ અને ઇન્સાફથી વર્તાવ કરે, નહીં તો બે પક્ષના ઝઘડાને ન્યાય વગર શાંત કરાવવો અલ્લાહની નજરમાં પસંદનીય નથી. બેશક અલ્લાહ તો ન્યાયને પસંદ કરે છે. આવું દુઆ કરીએ અલ્લાહ બૈત અલમ સલામના વસીલાથી, કે ખુદા આપણને ઇલ્મ પર અમલ કરવાની તૌફીક આપે. જમાનાના ઇમામના ઝહૂરમાં તાજીલ ફરમાવે, સામીનની હરેક હાજતને પૂરી ફરમાવે, આપણા ગુનાહ માફ કરે, મરહુમીનની મગફરત ફરમાવે, આપણને હજુ ઝિયારતી મુશરફ ફરમાવે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉન અલીમ.